ચિંતન પાછા બે પ્રકારના છે, શુભ અને અશુભ. તુથી સારું આયોજન કરવું એને શુભ ચિંતન કહેવાય. અને અશુભ ચિંતન શું છે કે પોતાના ધંધામાં કોઈ નડતો હોય કે કોઈ જગ્યાએ કોઈ નડતું હોય તો એની હત્યા કરી નાખવા સુધીની બધું જે ચિંતનનું આયોજન આ ત્રાસવાદીઓ કરે છે અશુભ ચિંતન છે, એ વિનાશક છે. અને એ અશુભ ચિંતન તો પછી આખરે પાછું એ પોતાની ચિંતા વધારે, એટલે એ ફાયદો ના આપે. એટલે હંમેશા શુભ ચિંતન કરવું, સારા માર્ગે વિચારીને નીકળવાનો પ્રયાસ કરવા. પૈસાની જરૂર છે 1.5 લાખની ઓપરેશન માટે, તો કોની કોની પાસે જઈ શકાય એમ છે, શું શું વેચી શકાય એમ છે, કે જે તે પ્રકારે બધું કરી શકાય એમ, ક્યાં લોન લઈ મળે, બીજું ત્રીજું આ તે એ બધું વિચારી શકાય. પણ એના માટે ચોરી કરવા ના નીકળાય, એ આયોજન તો છે જ વિચારેલું. હે, તો એ અશુભ ચિંતન છે. એટલે શુભ ચિંતન કરવું. આ જે વૈચારિક રીતે વધારે ચિંતિત છે એનો આ ઉપાય છે કે એને હંમેશા થોડી વાર ચિંતાને રાખીને પછી એને ચિંતનમાં બદલવી. બીજું કારણ હતું યાદ, જેટલી આકાંક્ષા, ઈચ્છા, મહેચ્છા, મહત્વાકાંક્ષા, એમ્બિશન જેટલી વધારે એટલી ચિંતા વધારે, એટલી વધારે. એમાં શું કરવાનું? ઈચ્છા, મહેચ્છા, આકાંક્ષા, મહત્વાકાંક્ષા, એમ્બિશન હોવી જરૂરી છે, એ બહુ સારી છે. કઈ લક્ષ્ય જ ન હોય જીવનમાં તો શું આટા માર્યા રાખે ચારે બાજુ? લક્ષ્ય મૂક્યું હોય જીવનમાં, કંઈક આકાંક્ષા સ્થાપી હોય તો પુરુષાર્થ એક સિદ્ધિ લાઈનમાં થાય અને સમય અને શક્તિનો વ્યય ન થાય, સંપત્તિનો વ્યય ન થાય. એટલે લક્ષ્ય તો હોવું જ જોઈએ કે આટલું કરવું છે. પણ એ ચિંતા આપે ક્યારે? કે લક્ષ્ય આપણી પહોંચની બહાર હોય, રીચેબલ હોવું જોઈએ, પહોંચમાં હોય એવું એમ, એવું લક્ષ્ય, એવી એમ્બિશન્સ રાખવી એ ઉત્તમ છે. પણ લટકી જવાય એટલું બધું ઊંચું રાખી દેવું, એતા પાંવ પસારીએ જઈતી લંબી સો. શિયાળો છે, ઠંડી લાગે, પગ લાંબા કરાય, પણ કેટલા? જેટલું ગોદડું હોય એટલા. ગોદડું ટૂંકું હોય તો પછી ગોઠણ વાળીને સૂઈ જવાય, નહીં તો પગ બહાર નીકળે તો ઠંડી લાગે, ઠંડી લાગે શરદી થાય, શરદી થાય મરી જાય. એટલે પોતાની મર્યાદામાં લક્ષ્ય રાખવું, આકાંક્ષા મહત્વાકાંક્ષા જે રાખવું. અહીંયા ભણવાના ઠેકાણા ના હોય અને કઈ માથામાં સૂજ પડતી ન હોય કે મારે અમેરિકા જઈને એમબીએ થવું, રે બા દે તું, તો થોડા વર્ષ પહેલા એક છોકરો સત્સંગીનો આમ ઓળખીતો આવ્યો, મને કે તમે મને રવિવારની સભામાં 1 કલાક આપો. મેં કે તાર શું બોલું છું, આ સત્સંગ બગડી ગયો છે, આપણે સુધારી દેવો છે, આમ કરવું છે ને તેમ કરવું છે ને કાગળિયો કાઢ્યો. મેં કીધું બધું બરાબર છે, પેલા તું સારો સત્સંગી થા, પછી બીજું વાત કરશું. આજે એ વર્ષ થઈ ગયા 7-8, નામ લેતો નથી, એવો ગૂંચવાઈ ગયો છે ને એના ઘરમાં જ, તો સત્સંગની કાંઈ ચિંતા જ કરતો નથી, કે એ જે થવું થાય, આ ગેસના બાટલા લાવવાની ટેવડ નથી. એટલે ઊંચા લક્ષ્ય પહોંચી ન શકાય એવા ક્યારે જીવનમાં રાખીને દુઃખી થવાય નાય. આપણે શાહબુદ્દીનભાઈ છે ને, ઓલા ધીરુ કાપડિયાની વાત કરે કે અમારા ગામનો ધીરુ કાપડિયા, એની જ્ઞાતિમાં એ જમાને ગ્રેજ્યુએશન પૂરું કર્યું, એને ફૂલ ગ્રેજ્યુએટ. હવે એની જ્ઞાતિમાં કોઈ એટલું નહીં ભણેલા, અને પેલો વહેલો ભીણ્યો આટલું. અને પછી સગાઈની વાત આવે એટલે બસ એ લાભ પાછો સાહિત્ય એમએમ 8માં થયેલો, વિથ ઇંગ્લિશ વિથ સંસ્કૃત આવું બધું, જયારે ત્યારે બધું એમ જ કીધે રાખે કે કન્યા કમસે કમ ગ્રેજ્યુએટ તો હોવી જ જોઈએ, પણ હવે જ્ઞાતિમાં કોઈ નથી, મળે ક્યાંથી? એ ખોલતા ખોલતા 6 વર્ષ નીકળી ગયા. 6 વર્ષ એટલે કેટલું કહેવાય? પછી એને ધોરણ ઘટાડ્યું, કઈ વાંધો નહીં કે કન્યા કમસે કમ 12 ભણેલી હોય તો ચાલશે. હવે એ 12 ભણેલું ગોતે, પણ આને જોઈને ના પાડે. એમાં 2-4 વર્ષ ગયા પછી કે મેટ્રિક 10 પાસ હોય તો ચાલશે, તને ચાલશે પણ હામા વાળાને કોઈને ચાલતું નથી. તને અડધા ધોળા આવી ગયા, જોવા જા તો એમ થાય છે કે વડીલ છે, દીકરાને જોયા પછી નક્કી કરી આને વડીલ માને, ડાય ડાય વાત કરે અડધો કલાક પછી ઓલા કે વડીલ વાત સાચી, પણ છોકરો જોયા પછી કેવાય હવે આ શું કરવું. લ્યો એક જણો આવી રીતે છોકરી જોવા ગયો, એટલે પછી એ છોકરી ચા પાણી કરાવવાના આમ આવી, એટલે કોણ જાણે શું થયું, તે અંદર જઈને એની બા હતા, તેની બાએ પૂછ્યું કેમ તને ગમ્યું, તો કે ના આમ તો ભણા સારું છે અને બધું સારું છે તો મને ગમે. ખબરદાર આની સાથે જો સગાઈ કરી છે ને લગ્ન કર્યા છે તો એની માં ખીજાણી, પણ તને માં તને વાંધો શું, હું પસંદ કરું શું, પસંદ પસંદ કરવાની વાત કરે એ મને જોવા આવ્યો હતો. હલે ઓલા પછી SSC રાખ્યું, એમાં પાછા 3-4 વર્ષ નીકળી ગયા, પછી કે પ્રાથમિક હોય તો ચાલશે, તો પ્રાથમિક ક્યાં એને મેળ પડે, હોય પ્રાથમિક વાળા ઘણા પણ હવે આને જોવો જોઈએ ને. અત્યારે એને 42મું વર્ષ ચાલે છે અને એ એમ કહે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, પણ મને કોઈ પરણાવો, લગ્નના ઢોલ સાંભળી શકતો નથી. બોલો, શેરીમાં કોઈના લગ્ન હોય તો કે હા એ ઢોલ વગાડો, જાઓ બાજુની શેરી, એટલે બાજુમાં ક્યાંથી વગાડે, ઘડીક થાય તો રોવા માંડે ને રોતા રોતા એના બાપાને કે તમે મારી વાંહે લીલ પરણાવશો પણ મને નહીં પરણાવો. કે આટલા ઊંચા લક્ષ્યો મૂક્યા પછી રખડવા સિવાય કશું આવે હાથમાં, કાંઈ ના, અડધો રોટલો હાથમાં આવ્યો હોય પૂરાની આશાએ અડધો ફેંકી દેવાય નહીં. એટલે લક્ષ્ય એવું રાખવું કે જે પહોંચી શકાય એવું હોવું જોઈએ, છતાંય પહોંચી શકાય એવા લક્ષ્ય રાખ્યા હોય તોય એટલું સમજી જ રાખવાનું કે બધાના લક્ષ્ય પૂરા થતા નથી, આ સમજી રાખવું પડે. ન થાય ગમે એટલું કરો તો શું. આ મનમોહનસિંહને લક્ષ્ય રાખ્યું જ નહોતું કે મારે PM થવું છે, આ બધા લક્ષ્યની બધી પર્સનાલિટી ડેવલપમેન્ટમાં વાત તો પહેલી મુદ્દાની આવે ને, એમ હોવું જોઈએ. મનમોહન રાખ્યું જ નહોતું છતાંય બેઠા જ લ્યો, અને અડવાણી એ રાખી રાખીને મરી ગયા તો થયા જ નહીં. સામે બે છે, તમે જો થવાના થયો ને થવાના નહીં. હવે બોલો, ખરેખર લક્ષ્ય રાખે થઈ જ જાય એવું બને, ના થાય એવું એમ, એટલે આ બધા તમને કરાવી કરાવીને તોડાઈ નાખે એના કરતા લક્ષ્ય રખાય. ગીતામાં ચોખ્ખું કીધું છે, દેશ કાળ બુદ્ધિ પુરુષાર્થ અને ભાગ્ય પાંચ વસ્તુ મળે ત્યારે કોઈ પણ કાર્યની સિદ્ધિ થાય છે, એ વગર થતી નથી. નસીબમાં હોય ત્યારે પાઘડી વાળો બેહે, હા, અને આનું નસીબ ફૂટલું તો ત્યાં જઈને મજાર ઉપર જઈને ચડાય એવો કઈક, ત્યાં પછી ગયું બધું ફૂટી ગયા એના તો શું સવાલ. રાખ્યા જ હોય સારા હોય પહોંચી શકાય એવો, નાયબ વડાપ્રધાન થઈ ગયો એ વડાપ્રધાન થતા વાર શું લાગે એને, પણ આટલા થી જ પહોંચતું નથી, પતતું નથી. એટલે વિચારી લેવું, આપણે પેલા શિયાળની વાત આવે છે ને કે ગ્રેફસાર શાવ, બસ પછી મોજ થી પૂછડી પટપટાવતું જતું રહ્યું, ન પહોંચાડો તો કઈ નહીં, જવા દો, હાલો શું કહેવાનું, દ્રાક્ષ ખાટી છે યાર, આપણે જવું જ હોય અમેરિકા, ન જવાય તો કે ત્યાં બગડી જવાય, ના જવાય જ નહીં, દેશ સારો નહીં, આ દેશ જ ઉત્તમ છે, હા એ વાત સાચી. આપણે કોઈ કાળા હોય ને એને કે તમે કાળા બહુ છો, તો કે ધોળા તો ગધેડા હોય, હે સાલો એક આવડો ટાબરિયો છોકરો એક દુકાને આવીને ઉભો રહ્યો, હવે દુકાનદાર હતો ને કાળો કીટોડા જેવો, તે એની સામે ટગર ટગર જોવે આમ, એટલે ઓલો દુકાનદાર કે શું બેટા તું જોવે, હે અંકલ ગોરા થવાની ક્રીમ આવે છે તમારે ત્યાં મળે છે, તો કે આ મળે છે ને, તો લગાડતા હો તો એટલે પછી એમ કરીને કાઢી નાખવાનું હોય બધું, કઈ આપણું પૂરું થાય નહીં. થોડા વખત પહેલા જોવાની સત્સંગી વરેલો પરણેલો મારી પાસે આવીને બેઠો, મને કે પ્રથમના 21માં કીધું છે કે અક્ષરરૂપે મુક્તની પંક્તિમાં ભળવું એવું આપણે લક્ષ્ય રાખવું, નિશ્ચયને ઠરાવ રાખવો. મેં કીધા બરાબર છે, મને કે સાથે સાથે આમ વાંચતા જાય, જેમ 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 એને સારંગપુર નું 11મું છે એમાં મહારાજ એમ કે છે કે શ્રદ્ધા વૈરાગ્ય બ્રહ્મચર્ય અહિંસા ધર્મ અને આત્મનિષ્ઠા પાંચમાં જરાય કચાશ ન હોય એ આત્યંતિક મોક્ષ, એવું જે અક્ષ ભગવાન નું અક્ષરધામ તેને પામે છે, એ સિવાય પામતા નથી. મને કે આ તો થાય જ નહીં ને આપણાથી, આ વૈરાગ ક્યાં ગોતવા જાઓ, બ્રહ્મચર્ય નું શું કરવું, અહિંસા ધર્મ અને આત્મનિષ્ઠા તો કેમ સમજી સમજાતી નથી, તો આપણાથી તો જવાય જ નહીં અક્ષરધામમાં. મેં કીધું આમાં કીધું છે એ પ્રમાણે ના જવાય, તો આ મારું શું થશે એ કે મને બહુ ચિંતા થાય છે ખરેખર. હોય કે આપણે પછી ભટકી જાય ને પછી આવું થઈ જાય ને કંઈક લટકી જાય. મેં કીધું ભગવાન બીજો જન્મ આવે છે, એ જ તો ચિંતા છે ને કે બીજે જન્મે પછી આવો જોગ મળ્યો ન મળ્યો શું થયું. મેં કીધું આ જોગ મળ્યો છે એ ત્યાં નક્કી કરીને ગોઈતો હતો, તો કે ના બસ ત્યારે એ આપશે તને અત્યારે ગમે ત્યારે. તું શું કરે આવી રીતે ખોટી ચિંતા કરે, પેલા એકડે એકથી નાને નાનેથી શરૂઆત કરવાની વાત છે. શિવાજી મહારાજ મોગલના સકંજામાંથી છટકીને ભાગ્યા પછી એક ડોશીમાં ત્યાં રાત વાસો રહી ગયા, ભૂખ લાગી છે, ડોશીમાં ખીચડી પીરસી તરત બનાવીને, ત્યાં શિવાજી સર ખીચડી ને વચમાં હાથ નાખ્યો, બળી જાય ને ગરમ ગરમ ખીચડી હતી. ડોશી જોઈને કે હોય ધડે ના, તું એવા શિવાજી જેવું કરે છે, એને ખબર નહીં આ શિવાજી છે, એને કારણ છુપા વેશમાં હતા એટલે કે તું એ શિવાજી જેવું કરે છે. આ શિવાજી દેઠા બેઠા હતા એ કે માં એ શું એવું કરે છે, તો કે આ જ ભૂલ સીધે સીધો વચમાં જ મોટા કોળિયામાં હાથ નાખ્યો. મૂર્ખા ખીચડી હોય એને કોરે કોરે ઠરતી જાય, એમ ધીમે ધીમે લઈને જમતું જવાય, કોરે કોરે લેતી જવાય, એમ આજુબાજુના ગઢ છે એ જીતીને પછી મોગલ સામે શિંગડા ભરાવાય. અને શિવાજી કે વાહ સરસ વાત, તો સીધો હાથ ગોલી ઘોસી દો મોટા એમ પકડીને, તો સીધું અક્ષરરૂપ પંક્તિમાં ભળવું છે મુક્ત, અમે સાચી વાત છે, પણ હવે એમ સીધી સીધું થોડું કરી જવાશે. એક એક વર્તમાનને દ્રઢ કરતા જાઓ, એક એક નિયમને દ્રઢ કરતા જાઓ, ભજનને દ્રઢ કરતા જાઓ, પાંચ માનસી પૂજાને દ્રઢ કરતા જાઓ, ખાવા પીવામાં ધ્યાન કરતા જાઓ, ધીમે ધીમે જતા જતા પછી કઈ અધૂરો રે તો આ કઈ અધૂરો થોડો છે. દાન જ સારી હોવી જોઈએ તો બધું થાય, એટલે ધીમે ધીમે. આપણી પાસે ટોર્ચ બત્તી હોય તો 10 ફૂટમાં પ્રકાશ પડતો હોય, અને આપણે જવું હોય 50 કિલોમીટર કે 20 કિલોમીટર તો એટલે પહોંચે શેરડો એવી થોડી બત્તી લેવા જવાય. અરે ઠેઠ 50 કિલોમીટર જવું એવો બતોલ આપો મને, એવો બતો એવો બતો તો આવે જ નહીં ને, અને એવો બતો આવતો હોય તો 50 જણા તો ઉપાડવા વાળા જોઈએ, તો પછી તમારે રેલવે ની એન્જિન લઈને જવું પડે. પણ એ 5 ડગલા પ્રકાશ પડતો, પણ તમે જેમ હાલો એમ પ્રકાશ આગળ હાલે, અને હાલતા હાલતા તમે ડેસ્ટિનેશન એમ ધીમે ધીમે થાય. વચનામૃતમાં જ મહારાજે કીધું છે વાસના ટાળવી. ઘણા ગ્રહસ્થો આ પ્રશ્ન કરતા હોય છે સામે, એમાં નિર્વાસનિકતા આવું તો બહુ કઠણ છે આ બધું સંસારમાં રહીને, પણ ધીમે ધીમે બધું થાય. જેને ઈરાદો સાચો હોય ને ધીમે ધીમે નિવૃત્ત થઈ જાય, પણ જેનો ઈરાદો સારો જ ન હોય અને એમ માને કે અમે તો ગ્રહસ્થ કહેવાય અમારે બધું જ એલાવ છે, તો એ ક્યારેય 80 વર્ષે ન નિવૃત્ત થાય. એટલે ઈરાદો સાફ હોય તો કમસે કમ 51 પહોંચે ત્યાં વનમાં પ્રવેશ થઈ જાય, એ હોવું છે. એટલે જે લક્ષ્ય બાંધ્યું હોય એમાં પણ ધીમે ધીમે ધીરજપૂર્વક આગળ વધે તો લક્ષ્ય પાર થાય અને ચિંતાનું કોઈ કારણ રહે નહીં. બીજું, ત્રીજું, જેટલી જવાબદારી વધારે એટલી ચિંતા વધારે. જવાબદારી હોવી જ જોઈએ દરેક માણસને, ન હોય ને તો કાંઈ ને કાંઈ રિસ્પોન્સિબિલિટી લેવી જ જોઈએ, કારણ કે જવાબદારી જ માણસને ઘડે છે, જવાબદારી જ માણસનો વિકાસ કરે છે, જવાબદારી જ જીવનને સાર્થક બનાવે છે. માટે કાંઈ ને કાંઈ પણ માથે જવાબદારી લેવી જ જોઈએ, જવાબદારી જ ઘડે. પરંતુ જવાબદારી સાથે ચિંતા આવે છે એ સ્વાભાવિક છે. એમાં એટલું જ છે શું કે તમે એટલા બધા જવાબદારી વધારી દો કે તમે કશે પહોંચી ન વળો તો પછી ચિંતા મૂંઝવવાની છે. કેટલાય ધંધાઓ વિસ્તારતા જ્યાં જાય ત્યાં એક નવો શરૂ કરીને આવે, અને એ ઉપરાંત તો પાછું કેટલી વળી સંસ્થાઓમાં ટ્રસ્ટી પર 2-3માં હોય, 2-3ની અંદર પણ સલાહકાર બોર્ડમાં હોય, 2-3 જગ્યાએ વળી મેમ્બર હોય, 3 જગ્યાએ વળી કાંઈ નું કાંઈ, એવું કેટલી જગ્યાએ અમને પથરાઈને બધા માલ મરતબા એમાં ગૂંચવાઈ જાય, તો પછી એને ચિંતાઓ પારાવાર થવાની છે. હા પહોંચી શકતા હો તો એના માટે સહજ છે, પણ નથી પહોંચી શકતા. આ તમે રબર બેન્ડ હોય પેલી રિંગ રબરની, એમ એક પેન્સિલ નાખો, બીજી નાખો, ત્રીજી નાખો, ચોથી નાખો, પાંચમી નાખો, પછી આમ ટાઈટ થઈ જાય ને, તંગ થઈ જાય. પછી કે બહુ ટેન્શન છે તો પેન્સિલ કાઢી નાખો ને થોડીક, ઓછું થઈ જાય. શું જોઈએ છે, શાંતિ જોઈએ છે કે રખડપટ્ટી જોઈએ છે, એ બે માંથી નક્કી કરીને થાય. તમે વિચાર કર્યો વધારે જ ન જવાય, ઘણા તો નિવૃત્ત થાય પછી ક્યાંય ને ક્યાંય સંસ્થાઓ ટ્રસ્ટીઓ થવાનું બહુ રાખે, તો નિવૃત્ત શું થયા. હા સારી સંસ્થા હોય તો ત્યાં થાય કરીએ બધી બરાબર છે, પણ એકાદમાં પછી ભજન કરીએ, ધ્યાન કરીએ, સેવા કરીએ, આવું બોલી ચિંતામાં જ વૈયા જાય તો દુઃખી થઈ જવાય. સાચી વાત છે ને, માટે જવાબદારી એટલી કે જ્યાં પહોંચી શકાય એટલી જવાબદારીઓ લેવાય. અને જવાબદારી હોય, પહોંચી શકાય એવી હોય, તોય ચિંતાઓ ક્યારે વધી જાય, આવડત પૂરી ન હોય તો ચિંતા વધી જ જવાની. આવડક હોય અને આળસ કરે, કામનો ભરાવો કરી જાય, ફાઇલોનો ભરાવો કરી જાય, પણ રોજે રોજનું ડે ટુ ડે નું કામ પુનિશ કરી નાખે, વાણીઓ જેમ મહારાજ વચરામાં કીધું રોજનું નામ લખી નાખે, એમ રોજે રોજનું કામ પતાવીને પછી સૂવે, એને ચિંતા થાય. એટલે ક્યારે કાર્યમાં કામ કરવામાં કોઈ દિવસ આળસ કરવી નહીં. જેટલું જે દિવસનું જેટલું પતું એટલું પતાવીને પૂરું કરવું. પછી જાજુ ભેળું થઈ જાય તો પછી ક્યાંય પહોંચાય નહીં ને પછી ચિંતાઓ થાય. પછી જો ના ઘણા નથી, લગભગ કારીગરો આવવું જોઈએ, પછી કેટલાય ને આ ખોટા જવાબ દીધે જ રાખે, થાકી કાળો કકડાટ થઈ જાય, ઘરે રેવાય જ નહીં, રસ્તા ઉપર આમથી આમ રી ભેળું કર્યું તેને. માટે જવાબદારી હોય પણ જવાબદારીને આવડતપૂર્વક આળસ ખંખેરીને પહોંચી શકાય એટલી એવી જવાબદારીઓનો નિભાવ કરે. છતાં પણ સાંભળી લ્યો, જવાબદારી આખરે જવાબદારી છે, ચિંતા કરે કરે ને કરાવે કરાવે ને કરાવે, એને તો જવાબદારી કહેવાય. જવાબદારી શું, જવાબ દેવો પડે, એને જ કોઈ પણ જવાબ દેવો પડે, એ ચિંતા કરાવે. ત્યારે પણ એક બહુ જ મહત્વની વાત, કોઈ પણ નાનું કાર્ય કરશું ચિંતા ન આવે એવું બને? કોઈ પણ એક નાનું કાર્ય લ્યો તમે, હે થાય ચિંતા તો આવે જ. એક જણો છે ને બહુ મોટો ઓફિસર હતો, પછી ઓફિસર ઘરે આવે, એટલી મજાની વાત છે, ભણેલા ગણેલાને સમજે ને એને તો બહુ સમજવા જેવી છો, કારણ કે ભણેલા ગણેલા વધારે ચિંતા હોય. એટલે એ બહુ મોટો ઓફિસર માણસ, કેપેબલ, પણ બધા ખાતા હોય એવા, ચિંતા હોય એટલી, જળોની જેમ બધા પ્રશ્નો આવતા હોય, પણ ભાઈ એ શું કરે ખબર નહીં. ઘરે આવે ત્યારે એના ઘરના આંગણામાં બૂટ ઉતારે ને ત્યાં જ એક ઝાડ, તે એ વૃક્ષ પાસે જાય અને વૃક્ષ ઉપર આમ કંઈક કરે અને ઘરમાં વયો જાય. પછી સવારે પાછો 11 વાગે ઓફિસે જવાનું હોય ત્યારે નીકળે, વૃક્ષ ઉપર કંઈક આમ કરે અને ઓફિસે વયો જાય. આ એનો રોજનો નિયમ. બસ એની પત્ની પૂછે તોય કહે નહીં, બીજો કોઈ પૂછે તોય કાંઈ નહીં કે, અને એવર ફ્રેશ હો, જવાબદારીઓ કેટલી એટલી, કોઈ દિવસ ચિંતા ને કઈ નહીં, બસ એવું મજાનું બધું કામ કરે. પછી એનો એક ફ્રેન્ડ મિત્ર જોઈ ગયો કે આ શું છે, તો કે એ બધું રહસ્ય છે. તો કે મંત્રતંત્ર છે, તો કે એક રીતે તો મંત્રતંત્ર જ છે. તો ભાઈ આ શીખવાડ ને અમને તો અમને કામ લાગે ને આ બધી ચિંતાઓ આગી જાય. તો કે આ શીખી જવા જેવો તો છે જ, આ મને કોઈએ શીખવો નથી, મેં આ મંત્ર મારી મેળે શોધ્યો છે એવો. તો કે હા, તો શું છે એ, ઓફિસે હોવ એટલે ચિંતાઓ તો ઘણી હોય, કેટલી જવાબદારી, કેટલી માથાકૂટ. હો પછી ત્યાંથી હું ઘરે આવું એટલે આ ઝાડ પાસે હું જાઉં, ચિંતાની જે જોળી છે ને એ ઝાડ આરે ટીંગાડીને ઘરમાં વયો જાઉં, અંદર એક પણ ના લઈ જાઉં, બસ ઓફિસ ઓફિસમાં ને ઘર ઘરમાં. ઘરમાં હું વિચારું જ નહીં, કેટલી સારી વાત, એ ઝાડવે ટીંગાડી દઉં ચિંતાની જોળી, આમ કરું છું ને આમ ઉતારીને મૂકી દઉં. અને સવારે જયારે તૈયાર થાવ ત્યારે પાછો જોડો લઈ મગજને ચાલુ કરું, ત્યાં સુધી ઘરમાં એક પણ વિચાર ન કરું કે ઓફિસમાં શું છે, ઓફિસ ઓફિસ ને ત્યાં ઘર ઘરનું કામ. જોવો એની ટેક કેટલો માણસ સમજુ, એ વગર આ ના થાય. આપણે તો શું છે 24 કલાક ચાલુ રહીએ છીએ, વિચારો, ઉઠ્યા નથી, ગોદડું આઘું કર્યું નથી, ત્યાં તો ઓલું ડોકું કાઢ્યું જ હોય આમ. તરત શરૂ થઈ જાય. લો ઉઘરાણી યાદ આવે, પેલાનું યાદ આવે, આનું યાદ આવે, જમીનના પ્લોટ યાદ આવે, એમાં ફેક્ટરીનું યાદ આવે, આ આવે, વેચાણનું આવે, પેલું આવે, લગ્નનું આવે, ફલાણાનું આવે, જોવા જવાનું આવે, બધું કેટલું કેટલું આવે. અને એ વિચારમાં વિચારમાં ટૂથબ્રશ કેટલું ઘસી નાખે ખબર ના પડે. એટલે અળગું નથી કરતા આવડતું. એટલે જવાબદારી હોય પણ જવાબદારીને અળગી કરવાની પણ એક બહુ મોટી કળા છે. મૂકી દેવો. આપણે લોધિકાના અભયસિંહ દરબારની વાત કરી, ભાઈ દાંતણ કરતા હોય ત્યારે બધી જ રાજકાજની વાત પૂછે, પણ જેવી દાંતણની બે ચીરી ઉલું ઉતારવા આમ કરે અને ચીરી નાખે બાળ, અને પછી નાઈ ધોઈ મેડી ઉપર બેસી જાય. કોઈ જ વિચાર રાજનો કરવાનો નહીં. રાજ રહેવું જ રહે, જવું જ જાય, જે થવું જ થાય. આ કઈ ઓછી એને ખોલી છે ને. આ કોઈ તમે કઈ ગીતામાં ભાગવતમાં મળે દાંતણ ચીરાઈ જાય ચીરી નાખું, એની રીતે નક્કી કર્યું. પણ ચિંતાને અળગી કરવાની એને ટેકનિક્સ ખોલી કાઢી. એ વાત એકદમ સાચી છે. એ જવાબદારીને એને નિભાવી દીધી. અળગી કરવી. આ જવાહરલાલ નહેરુ 1962માં ચીન સાથે આ ભારત હારી ગયું, પછી હતાશ થઈ ગયા અને ઉપાધિમાં ડૂબી ગયા, અને એને બહુ આકરું થઈ પડ્યું, ડિપ્રેશન આવી ગયું. પછી માં આનંદ મહીન મળવા ગયા, સ્પિરિચ્યુઅલ પર્સનલ એટલે પર્સનલ એટલે ક્યાંક ક્યાં મળ્યા. એટલે માં આનંદ મહીન કે તમારો ઈલાજ તો થઈ શકે, દુઃખી થવાની જરૂર નથી, તમે એક મહિનો સુધી રોજ એક કલાક મારી પાસે આવીને બેસો, પણ નિયત સમય 5 તો 5, 4 તો 4, 6 તો 6 વાગે એક સમય નક્કી કરો, એક કલાક બેસો મારી સામે, હું તમને આમાંથી બહાર કાઢી નાખું. તો કે ભાઈ મારી વાત સાચી, પણ હું વડાપ્રધાન, આટલી જવાબદારી, એક મહિનો સુધી અને એક જ સમયે હું આવી ન શકું, ગમે તેમ ધારું તો હું એટલો ફ્રી નથી, કાંઈક દયા કરો. અરે તો 15 દિવસ આવો ને. લ્યો 15 દિવસે ના આવે, સમય આગો પાછો થઈ જાય તો ના, સમય નહીં આગો પાછો, જે સમય નક્કી થાય એ જ સમયે તમારે આવવું પડે. ચાલો 7 દિવસ આવજો, 7 દિવસ હું એ કહી ન શકું તમને, હું આવી શકું એકાદ દિવસ માટે, આમ આવ્યું એમ એમ આવી શકું. એકાદ દિવસ આવી શકો? હા, એકાદ દિવસ આવી શકો. તો એકાદ દિવસ માટે મારે તમારી એક જ ક્ષણ જોઈએ છે, કામ પતી જાય. તો એ તો હું આપી શકું, કાલે કહેતા કાલે આવી જાઓ, બરાબર છે, આવી જાજો. પણ એ ક્ષણ એવી અખંડિત ક્ષણ જોઈએ. એટલે એ મારી સામે તમે બેસો અને હું તમારી પાસે ક્ષણ માગું, એ ક્ષણે તમે ન તો કોઈના બાપ હો, ન તો કોઈના દીકરા હો, ન તો તમે દેશના વડાપ્રધાન હો, ન કોઈ જાતની તમારી પાસે જવાબદારી હો, ન તમે ચીનથી હારેલા હો, કશું જ કાંઈ ન હોય, કેવળ તમારો સ્પિરિટ હોય, એવી તમે સ્થિતિમાં આવીને બેસો, એક ક્ષણમાં કામ કરી નાખું. તો એ તો મને આવડે નહીં, મારાથી થાય નહીં આ બધું, આ બધું ઘૂંચળા આઘા કાઢવા, તો માં આનંદમય કે નહીં થાય. આ મેં એક મહિનો માગ્યો તો એ આ ક્ષણ પેદા કરવા માટે માગ્યો હતો. જો તમે આમ આવો તો આ પોટલું કેમ આઘું નાખવું એ હું તમને શીખવાડી દેત અને તમારું બધું જ દુઃખ ભાગી જાત. પણ એ જવાહરલાલ કરી શક્યા નહીં અને ત્યાર પછી ટૂંક સમયમાં જ મોત થયું. એટલે આ ચિંતાઓ જવાબદારીને લીધે આવતી હોય એને અળગા કરવાની આ કળા છે. ધ્યાન ભજન કરવું ને બધું મૂકીને કરવું, આ માનસી પૂજા ને આ બધું જુઓ ને શું છે. ભગવાને સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રમાં કહ્યું કે સાયંકાળે બધાએ મંદિરે આવવું. જોવા સવારનું કેવું જોઈતું હતું ને, હે? કોઈ પણ વિચારે ડાયો માણસ શું કહે, ભાઈ સવારે મંદિરે આવવું પછી તમારે દર્શને જવું, એટલે ધંધે જવું, એમ જ કે ને. શ્રીજી મહારાજે કીધું સાયંકાળે મંદિરે આવવું, સાયંકાળે આવવું. બોલો, આ ચિંતાના વળગણો અને આ બધું કાઢવાની બહુ મોટી ટેકનિક એમાં આપી. અને સાથે પાછું ખાસ કીધું મંદિરે સાયંકાળે આવવું અને ઊંચે સ્વરે કરીને વાજિંત્ર સાથે રાધિકાના પતિ એવા શ્રી કૃષ્ણનું કીર્તન કરવું. આ સંગીત છે ને એ આ બધું ભગાડી દે, વાજિંત્ર સાથે. આ બધું કંઈ ચૂક્યો નથી મારો બાપ, આવીને બેસો અને એમ ભયા જાવ એવું નથી કીધું. સંકીર્તન કરો, ઊંચે સ્વરે કરો અને વાજિંત્ર સાથે કરો. આ સંગીત નાદબ્રહ્મ એ બધી જ તમારે જાળા છે ને એ બધા કાઢી નાખે. અદભુત છે સંગીત તો. સંગીતના શોખીન હોય, સંગીત વગાડનારા હોય, એ બેસી જાય પછી રાત ક્યાં જાય છે એ ખબર ના પડે. બોલો, આ નારાયણ સ્વામી ભજનીક વયા ગયા તો એ મુંબઈ ગયા હતા અને એમાં રેકોર્ડિંગનું એનું હશે, એક પરિવાર એમનો બહુ ચાહતે ત્યાં ઉતર્યા છે, બંધેલી વાત. હવે ત્યાં પહોંચ્યા ને એમાં એને તાવ આવી ગયો, તાવ એટલે ગજબનો 102-103 એવો, પણ આ સંગીતનો જીવડો. એટલે એ જેને ત્યાં ઉતરતા એ પરિવારમાં દીકરા દીકરી સંગીત જાણે, નાના નાના હોય તો. એટલે પછી કીધું એનો એક દીકરો છે, એને કે તું બેસે મારું હાર્મોનિયમ વગાડ, હું સૂતો સૂતો સાંભળું. એટલે પેલા એ પછી હાર્મોનિયમ એને વગાડીને આમ શરૂ કર્યું, પછી થોડું ઘણું એકાદું ગીત ગાય અને આ ગાય ફેર તો પડે ને, એ પેલો ધાબળું ઓઢ્યું છે આગું નાખીને કે લાવ બેટા મારી પાસે, અને એને ઉપાડ્યું ઉપાડ્યું તો ઉપાડ્યું 103 તાવમાં સવારો સવાર ગાયું. ક્યાં તાવ ને શું માંદગી ને શું, હા મારે અલ્લાહ જાણે. બોલો, આ રવિશંકર મહારાજ અત્યારે 89 વર્ષે પહોંચ્યા છે, પણ બેસાડી દો તારે સિતાર પકડાવવી પડે, આમ કરાવવું પડે, ટેકો દેવો પડે, ક્યુ ભરાવવું પડે, આમ ના થાય છે મને દડીને પડી જાય. પણ એ જ્યાં આંગળી અડાડે ને શરૂ કરે ત્યારે 18 વર્ષનો છોકરો હોય એવી ચપળતાથી વગાડવા માંડે. એટલે સંગીતમાં તાકાત છે, એટલે તો સામવેદ સંગીતમાં છે. પણ આપણે તો એમાં ટેન્શન ગાળી દીધું છે. તમે જો આ ધૂન કીર્તન થતી હોય ને તો એ વાતું કરે પછી કઈક મજા આવે, આ બધું ક્યારે પૂરું થવાનું નથી. લગભગ કોઈ આ કીધું છે મંદિરે આવવાનું, પણ બધા કોઈ કીર્તનમાં કોઈ નથી આવતા, અને આવ્યા હોય ને તો એની એના વિચારમાં જ હોય, ઓલું ઝાડું આઘું મૂકે, ધૂનમાં તાળી પાડે ને બેઠે રાખ, આમ જોઈ રાખ, બસ આ ધૂન બરાબર કરે છે ને જોઈએ રાખ, આમાં કઈ થાય નહીં. આ રમત ગમત છે એ આ બધા ટેન્શન ને ચિંતા ને આ બધું છે એ આઘા કાઢવા માટે શોધ છે ને બધી રમત ગમતો. પણ અત્યારે મોટામાં મોટું વધારે ભયંકર ટેન્શન આવી ગયું હોય તો એ રમત ગમતમાં જ આવી ગયું. જુઓ, રમતો હોય એ ટીમ તો આખી ટેન્શનમાં હોય જ, પણ એને માનનારો આખો દેશ ટેન્શનમાં હોય, ટીવી સામે આમ થજડ થઈ ગયો હોય, અને ઘણા ટીમ હારે તો આ મરીને જ જતા એટેક આવી જાય. બોલો, આનાથી મોટું ટેન્શન કયું? હાર્ટ એટેક આવી જાય. થોડા વખત પેલા સુરતમાં આડો પડી ગયો હતો, એક વાર મુંબઈમાં આડો પડી ગયો હતો, આડો એટલે ગયો એમ, કેવું કેવું કહેવાય લે. હે, એક બહુ વખત પહેલા કઈ ખબર ને એ શારજા ને ક્યાંક રમતા હતા ને એમાં કઈક મને થોડું થોડું યાદ છે કે મિયા દાદા કઈક એક છેલ્લે સિક્સ મારી હતી ને એવું કઈક હતું, તો એ વખતે કઈ દરવાજામાં દોડતો દોડતો એક જણો આવ્યો હતો, હરિભગત હતા, શોખ તો હોય પણ આવીને આમ જોયું દોડતો દોડતો આવે, શું છે બા ઠાકોરજી ને દર્શન કરવા પ્રાર્થના કરવી છે નામ શું છે, પણ એ એટલો બધો ટેન્શનમાં એ આવી ગયો. હવે એ એના ક્યાં ભાણિયા માછીને ભાણિયા છોકરા બધા રમતા હતા. રમત ગમત ટેન્શન કાઢવા માટે છે, એની જગ્યાએ આ ટેન્શન એના ઉપર જ ભરપૂર. એટલે આપણે કોઈ વસ્તુને શુદ્ધ રહેવા દેતા નથી, પછી ક્યાંથી ચિંતા જાય. માટે થોડું પોટલું આઘું મૂકવાની એક ટેકનિક છે, તો જવાબદારીમાં રહેવા છતાં એ એટલે નાની મોટી હોબી આ બધી છે ને, કંઈક એને શોખ હોય તો એ જરૂરી એવું કહે છે. વિદેશીઓમાં થોડું ઘણું એવું ખરું, 6 વાગે તમારે જાઓ ને દુકાન કે ઓફિસ કે બંધ થાય એટલે 6 શટર પડી જ જાય, પછી તમે 1,00,000 રૂપિયાનો માલ લેવા જાઓ ને તો કે કાલે આવજો, ખરું કે નહીં, એ પછી આપે નહીં તમને. અને આપણે તો ધંધો હાલતો હોય તો 11 વાગ્યા સુધી બેસે, છોડે જ નહીં. આપણે કહીએ ને શુક્રવારે સ્વામીજી હમણાં જ ધંધો ખુલ્યો છે, રાત્રે જ હોય છે, બોલો છૂટે જ નહીં તમારે. એટલે આ જવાબદારીઓ એમાંથી આવેલી ચિંતાઓ પરેશાનીનું કારણ છે. પણ આગું કાઢતા આવડે તો કશું થાય નહીં. પછીનું કારણ છે આસક્તિ હોય ત્યાં ચિંતા થાય. છોકરા છોકરી દીકરા દીકરી ઘરના પરિવાર તો એની બધાની ચિંતા થાય, આસક્તિ છે એ જ છે, એટલે એ બહુ સ્વાભાવિક છે. છોકરા દૂર હોય તો ચિંતા થાય, છોકરો અત્યારે આવા બધા વાતાવરણમાં ભણવા જાય બહાર તો એમ થાય કે એને વળી કોઈ બગાડી નાખશે, ક્યાંય કોઈ બગાડી જશે, કોઈ લઈ જશે, એની સાથે કોઈ ખરાબ કંઈ વર્તન કરશે કે અકસ્માત થશે, કેટલી જાતની ચિંતા થાય. એના વરાવા પરણાવે ને ચિંતા થાય, સમય મળી જશે કે નહીં મળે, સારું મળશે કે નહીં મળે, હાલશે કે નહીં હાલે. બહુ બહુ, કારણ કે હેત છે એટલે સ્વાભાવિક છે, આ બહુ સ્વાભાવિક છે. દીકરા દીકરી પરિવારની આ ચિંતા થાય, તો જેને હોય ને થોય એને જ ખબર પડે. હે, છોકરો બહાર નીકળે, નાનો હોય ને સ્કૂલે જતો હોય, તો ચિંતા થાય કે સાજો નરવો આવશે કે નહીં. અને એમાં થોડું ઘણું મોડું થાય તો હેત હોય ને તેનો સ્વભાવ છે, હેતનું લક્ષણ આવું છે, મોહનું હેતનું. એ સારું ન વિચારી શકે છોકરો, અડધો કલાક મોડો આવે તો માવતર કોઈ દી એમ ન વિચારે કોઈ ટોકીજમાં ગયો છે, ક્યાં આડો નહીં પડી ગયો હોય ને, ક્યાંય અકસ્માત નહીં થયો હોય ને, કે ખોવાઈ નહીં ગયો હોય ને, આવી જ ચિંતાઓ થાય. પણ આમાં સમજવાનું છે ભાઈ, ગમે એટલું તમે આસક્તિ છે ચિંતા કરો, એમાં કોઈનું હાલે કાંઈ, બહુ બહુ વિચાર સાથે ચાલો ચાલે. તમારે છોકરાઓને બહાર જવા દેવા પડે કે ન દેવા પડે, એને વાહન લઈને ચલાવવા દેવા પડે કે ન દેવા પડે, સ્કૂલે કોલેજે મોકલવો પડે કે ન મોકલવો પડે, પરદેશ જવા દેવા પડે કે ન દેવા પડે, આઘા તો થવા જ દેવા પડે, તો અહીંયા જે થવાનું છે એમાં આપણે કશું કરી શકીએ? એટલે આમાં કીધું કે એનો અર્થ શું ચિંતા કરવાનો. એટલે પછી વાતુલ શબ્દ, આગળ શું આપણે વાતુલનો અર્થ કર્યો હતો? વ્યાકુળ જીવડા, વ્યાકુળ ચિત્તવાળું. ત્યારે વાતુલનો બીજો અર્થ છે અરે વાયડા. શંકરાચાર્ય કે વાયડા, તને એમ છે કે હું આ બધું કરું તો આ બધા હરખા રે ને હરખી રે ને હરખા જીવે, આ બધાનું તો ગોઠવાય, એ વાયડા થામા, વાયડો થામા, તારું આમાં કશું ચાલતું જ નથી, માટે ચિંતા મૂકી દે. શું કોઈ ઈશ્વર નથી? અને તારો કીધું તવ નિયંતા નાસ્તી, તારો કોઈ ઈશ્વર નથી, એટલે તું ઈશ્વરને શરણે હજી ગયો નથી? ઈશ્વરનું ધાર્યું થાય છે, ભગવાનનું ધાર્યું થાય છે, તું માથા પછાડીશ ને તોય તું કઈ નહીં કરી શકે. કરતા હતા કોણ છે? હા, તો એને શરણે જા, તું ભજન કર, એનું ભજન કર, એનું સ્મરણ કર, એને સોંપી દે, તો એ કરશે. અને જેની ચિંતા છે એને પણ તું ભજન કરતા, ભજનનો માર્ગ બતાય, તો ભગવાન એની રક્ષા કરશે. જે આપણા અમેરિકન જઈમીન બેઠો છે, એને હમણાં હમણાં બે ભયંકર એક્સિડન્ટ થઈ ગયા અમેરિકામાં. પણ આ બધા ભજનીક ને બધા સત્સંગ પ્રેમી ને એ બધા એના સંસ્કાર, ગાડી હાંકતા એ ભજન કરતા હોય, એના એ બે વખતમાં એનો એક ફોલ્ટ ને ભૂલ્યાની નહીં, સામાવાળાની જ, સામાવાળા એને ગાડી ફટકારી દીધી, એટલી જોરથી ગાડી ફટકારી, એરબેગ નીકળી ગઈ, તો એરબેગ એને અડી નહીં, ચશ્મા નીકળીને ડેસ્ક ઉપર જતા રહ્યા, એને કશું ના છે, ગાડી આખી આ ફેલ થઈ ગઈ. પણ ભગવાન બેઠો હોય એટલે એની રક્ષા થાય, ભજન કરાય, ચિંતા કરે થાત, ભગવાનને સોંપે તો એ નિયંતા છે. શંકરાચાર્યજી બહુ સરસ કીધું છે, એટલે શું કઈ નિયંતા નથી? તો નિયંતાને પકડી લ્યો ને. પણ ઘણા હોય ને, આજે કાલે જ રાતે એક જણાનો મને મુંબઈથી ફોન આવ્યો, મને કે અમારો છોકરો છે એને આવી રીતનો પરીક્ષા આપવાની છે, તો જરા પ્રાર્થના કરજો અને સરખું થઈ જાય. મેં કીધું એને કયો ને માળા કરે, મને કે લે, મને કઈ અડધો પગાર દેવાનો છે, અને દેતો હોય તો મારે શું કરવું એને? એટલે માળા અમે કરીને તમારે પરબર ટટકાવી જવું, તે એ ઊંટિયાને મીઠું દેવડો થયો છે, એને કયો દસ દસ માળા કરો. મેં કીધું એને કેમ માળા કરો? તો કે એને સમય નથી રહેતો, તો મેં મારે નથી સમજાવ, એને કોઈને ભજન કરતા નથી કરાવવા, અને પોતાને એ લફરફફર ભજન કરવું છે, પછી આમાં ક્યાંથી રક્ષા થાય, ચિંતા જાય ક્યાંથી? સાચી વાત છે ને, ભજન ને એને ભજન સોંપી દો. બહુ સરસ વાત છે, સમજો. નરસિંહ મહેતા કીધું છે, આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે, અંતરે એક ઉદ્વેગ ધરવો.